પૂજ્ય બેનશ્રી ચંપાબેનને નિયમસારના કળશ 1516 નો સાર.
લલિતમાં લલિત પ્રસન્નતા જ્ઞાનેશ્વર ભગવાનની વાણી દિવ્ય ધ્વનિ કરે છે. લલિતમાં લલિત ભગવાનની વાણી પ્રસન્નતા ઉપજાવે છે, આનંદ ઉપજાવે છે. જે વાણી પોતે સાંભળે શ્રવણ કરે તો એ આનંદ થઈ રહ્યો છે. દિવ્ય ધ્વનિ સાંભળીને જીવોના હૃદય મન થઈ જાય છે, આનંદ ઉપજે છે. અંદરથી આત્માનો આનંદ છે. ભગવાનની વાણી જો સમજે આત્માનો આનંદ પ્રગટ થઈ રહ્યો છે, પ્રસન્નતા થાય, આત્મામાં પ્રસન્નતા થાય અને અંદર સ્વરૂપમાં ડૂબી જાય તો અંદર આત્મામાં આનંદ પ્રગટ થાય. એવી લલિત ચિન્હવાણી મનોહર આશ્ચર્ય ઉપજાવે છે. એ વાણીમાં આશ્ચર્ય ભગવાનની વાણીમાં પ્રસન્નતા થાય, એ આશ્ચર્ય ઉપજાવે. ભગવાનની વાણી આગમની વાણી અને જેને સાક્ષાત વાણી અને આગમની વાણી બધી વાણી એવી છે કે જીવને અંદરમાંથી આશ્ચર્ય ઉપજાવે. અને ભગવાનની સાક્ષાત વાણી હોય તો એવી આશ્ચર્ય ઉપજાવે કે અંદરથી આત્માનું આશ્ચર્ય, આત્માનું સ્વરૂપ થાય. આમ ભગવાનની વાણીમાં એવું આશ્ચર્ય લાગે જાણે આત્મા બતાવતી હોય, ચૈતન્યના ચમત્કારો બતાવી રહી હોય ભગવાનની વાણી. એવા આશ્ચર્ય થઈને અપૂર્વ મહિમાથી સાંભળે તો અંદરથી આત્મામાં અપૂર્વતા પ્રક્રિયા વગર થતી નથી. એવી ભગવાનની વાણી આશ્ચર્ય ઉપજાવે છે, પ્રસન્નતા ઉપજાવે છે. અને જે શુદ્ધ છે, એકદમ વિતરાગી વાણી છે, જેમાં રાગ દ્વેષનો કાંઈ અંદર ભેળસેળ આવતું નથી, એવી શુદ્ધ વાણી અશુદ્ધ આત્માની શુદ્ધતા બતાવે. વાણી શુદ્ધ છે અને શુદ્ધ આત્માને બતાવનારી છે, શુદ્ધાત્માને બતાવનારી એટલે વાણી પણ શુદ્ધ છે. જેમાં વિભાવને ટાળવાની વાત આવે છે, મલિનતાની વાત નથી, એવી શુદ્ધતા શુદ્ધ સ્વરૂપ છે વાણી ભગવાન. નિર્વાણનું કારણ શું? ભગવાનની વાણી. એ આત્માનો મોક્ષ થાય, પૂર્ણ મોક્ષ થાય, નિર્વાણ થાય. નિર્વાણનું કારણ મોક્ષનું કારણ અંદર રત્નત્રય છે, એનું કારણ ભગવાનની વાણી છે. અંદર રત્નત્રય પ્રગટ થાય, સમ્યક દર્શન, જ્ઞાન, ચરિત્ર, એ નિર્વાણનું કારણ છે. અંદરની સાધના, એની સાધનાનું કારણ પણ ભગવાનની વાણી છે. ભગવાનની વાણીથી મુક્તિનો માર્ગ સમજવામાં આવે છે. શું આત્મા છે, આત્માના શું પ્રયોગનો પર્યાય છે, આત્માનું સમ્યક દર્શન ક્યાં રહેલું છે, આત્માનું જ્ઞાન ક્યાં છે, આત્માનું ચરિત્ર ક્યાં રહેલું છે, આત્મા એટલે શું વસ્તુ છે, આત્માં જ્ઞાન દર્શન ચારિત્રાદિ અનંત ગુણો છે, એ શું વસ્તુ છે, દર્શન જ્ઞાન ચારિત્ર ક્યાં વસી રહ્યા છે, આત્મામાં વસી રહ્યા છે, આત્મા પોતે સ્વયં સિદ્ધ શું વસ્તુ છે, એ બધું બતાવનારી ભગવાનની વાણી છે. અને એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને ઓળખીને જો પ્રગટ કરે તો એ નિર્વાણનું કારણ, પણ એ નિર્વાણના કારણનું કારણ ભગવાનની વાણી છે. અનાદિનો અજાણ્યો માર્ગ ભગવાનની વાણી વગર કાંઈ જાણી શકાતો નથી. ક્યાં જવું, કે માર્ગે જવું, મૂંઝાયેલો માણસ ક્યાં રસ્તો છે, કેવી રીતે આત્મામાંથી સુખ પ્રગટ કરે, કેમ આનંદ પ્રગટ થાય, જ્યાં જો ત્યાં એક વિકલ્પની ઝાડ ઘટમાળ આકુળતા દેખાય છે, ક્યાં જવું, એમાં રસ્તો ક્યાં શોધવો, એવો કોઈ કોણ રસ્તો છે કે જ્યાં શાંતિ નીકળે, શાંતિ ક્યાંથી લાવવી, આ બહારના ઉદયો જ્યાં ત્યાં દેખાય, અંતરમાં અનેક જાતની ઉપાધિઓ દેખાય, બહારમાં ઉપાધિ, એવું નિરુપાધિ લાવવી ક્યાંથી, એવું કોઈ નિરુપાધિ તત્વ જગતમાં છે, શું છે, અને એ તત્વ કેવી રીતે પ્રગટ થાય અને કોણ બતાવે, એ કેમ થાય, એ પોતે કાંઈ દેખી શકતો નથી, એને પોતાની જાતનો અનુભવ નથી, એ ક્યાંથી સમજે. એને સમજાવનાર હોય તો ભગવાનની વાણી છે. ભગવાનની વાણી નિર્વાણના કારણનું કારણ છે. અંદર એ જયારે ભગવાનની વાણીમાં સમજે કે હું તો જગતમાં એક સ્વયં સિદ્ધ વસ્તુ આત્મા છે, એમાં જ્ઞાન દર્શન ચારિત્ર છે, એ પુરુષાર્થથી પ્રગટ થાય એવા છે, આ બધો વિભાવ છે, એનાથી જુદો આત્મા છે, એનું ભેદના કરે, એમાં લીનતા કરે, તો એમાં સાધના કરતા કરતા પેલા અંશે થાય, પછી પૂર્ણ થાય, બધું ભગવાનની વાણીમાં સમજે. નેતરજીઓ ક્યાં ક્યાં બહારથી બધું માની લઈ જતો છે કે બહારથી કઈ ક્રિયાઓ કરી, કઈ ખોટા દેવગુરુ શાસ્ત્રને માની દેશે, ક્યાંકથી ક્યાંક સુખના ઉપાયો માની દેશે છે, એમાંથી સુખ મળતું નથી. સુખ તો અંદર આત્મામાં છે, એ બધું ભગવાનની વાણીથી જ્ઞાન છે. બહારથી જોને ક્યાંક બીજું, ક્યાંક ક્યાંક બહારથી કઈક પૂજા કરે, ક્યાંક ચોખા મૂકે, ક્યાંક આમ કરે, સાચા દેવગુરુ સમજ્યા વગરનું કરતો હો એમ, પણ અંતરમાં એ વચ્ચે શું ભાવ આવે છે તે સાચા દેવ ગુરુ એ બધાની પૂજા ભક્તિ હોય છે. બીજે ક્યાંય જાય તો એમાં મુક્તિનો માર્ગ નથી. શું ભાવથી પણ જુદો આત્મા, બધું ભગવાનની વાણીમાં સમજાય છે. ભગવાનની વાણી નિર્વાણના કારણનું કારણ છે. અનાદિકાળથી પેલો પોતે ભગવાનની વાણી સાક્ષાત મળ્યા વગર અંદર સાધના પ્રગતિ. એક વાર સાક્ષાત ભગવાનની ને ગુરુની વાણી મળે છે ત્યારે અંદર સાધના કરે, પુરુષાર્થ પોતાથી કરે છે. અને કારણનું કારણ એક વાર મળે છે તો જ એ અંદર કારણ પ્રત્યે નિમિત્ત ઉપાદાનનું સ્મરણ છે એવી ભગવાનની વાણી છે. કાન ને અમૃત રેડાતા હોય એવી ભગવાનની સાક્ષાત વાણી છે. જાણે ભવ્યજોના કાનમાં અમૃત રેડતા હોય એવું લાગે વાણી, જાણે સાંભળે તો સાંભળાજ કરે એવી જાતની અમૃત હૃદય વાણી બધા જાણે સાંભળાજ કરે. એમાં સાક્ષાત ભગવાનની વાણી જાણે કાનોમાં અમૃત રેડાતા હોય, અમૃત સિંચાતા હોય એવી જાતની ભગવાનની વાણી છે. એનું આશય સમજે તો અંદરથી અમૃત પ્રગટે છે. આત્માનો અમૃત, આત્માનો આનંદ પ્રગટે છે અંદરથી વાણીને સમજે તો. પણ એને સાંભળે તો જાણે અમૃત સિંચાતા હોય. ભગવાનની વાણી સાંભળતા અમૃત સિંચાય તો અંતરમાં ઉતરે તો એના અમૃતને તો શું વાત કરે. ભગવાનની વાણી સાંભળતા આનંદ છે તો અંદર ઉતરી દે તો અંદરનો આનંદ પ્રગટે એની શું વાત કરે. જાણે અમૃત સિંચાતા હોય બધા રોગ સોગ ભૂલી જાય છે, સુખ બધું ભૂલી જાય છે એવી ભગવાનની વાણી છે. જેને ભૂખ ત્યાં પ્યાસ ભૂલી જાય છે એવી ભગવાનની વાણી જેને અમૃત સિંચાતા હોય એવી છે. અરણ્ય આ એક રણ મળે, રણ છે ભવનું રણ, અરણ્યના દાવાના ડાયલોગ છે. એને સમાવવા માટે જળ ભવ ભવના રણ, કે રણના મેદાનમાં જીવ આવી ગયો હોય, કોઈ અત્યારે રણમાં આવી ગયો તમને કઈ માણસ મળે નહીં, કોઈ હાવ ક્યાંય ઝાડપાન હોય નહીં, કઈ મળે નહીં, એમાં દાવાના લાગ્યા હોય એને સમાવવા માટે કઈ જળ મળતા ન હોય એવા ભવ ભવ રૂપી અરણ્યમાં આ રણના મેદાનમાં ભમી રહ્યો છે. જેમાં કોઈ જ્યાં સાથીદાર નથી, એકલો રણ જ્યાં પછી ને આ રણ આવે છે, ક્યાંક મુસાફરી કરે ને એટલું રણ જ આવે છે. નથી ઝાડ પણ નજરે પડતા, નથી પાણી નજરે પડતા, કોઈ માણસ નજરે પડતા, એમાં એકલો અટુલો ભવ રૂપી અરણ્યમાં ભમી રહ્યો છે. એને કોઈ સાથીદાર મળતું નથી, એને ત્રસા લાગે તો કઈ પાણી મળતું નથી, અને કોઈ ઠંડક માટે કોઈ વૃક્ષ મળતા નથી એવા ભવ. અને એકલો દાવાનળ જે એમાં હળગી રહ્યો છે એવા દુઃખરૂપી દાવાનળમાં ભમી રહ્યો છે. અનંત કાળથી અનંત જન્મ મરણ એવા કર્યા એમાં દુઃખના દાવણે, બહારથી એ દુઃખો એટલે આવે ને અંદરમાં વિભાવના દુઃખો, માનસિક દુઃખો, અને બહારથી યાદે 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 અનેક જાતના દુઃખોમાં આ જગતમાં બધાને કલ્પિત સાથીદારો માની લે છે કે અમારા સાથીદાર. ખરેખર કોઈ સાથીદાર હોતું નથી, પોતે એકલો જ આ ભાવ રૂપે અરણ્યમાં ભમી રહ્યો છે. દાવાનળ, દાવાનળની અંદર એવા પોષણ એમાં જાણે હળગી રહ્યો હોય એવી રીતે જાણે શાંતિ ક્યાંય મળતી નથી, એમાં ભગવાનની વાણી એને જળ ચંદર જળ જાણે મળ્યું હોય દાવાનળને શાંત કરવા માટે એવી ભગવાનની વાણી છે. ભાવરૂપી અરણ્યની અંદર ભગવાનની વાણી જાણે શીતળ અમૃત, શીતળ અમૃત અને જળ ઠંડુ જળથી દાવાનળ શાંત થાય. ભગવાનની વાણી વાણી સાંભળવાથી એને શાંતિ મળે છે અને અંદર ઉતારે તો આત્માની શાંતિ મળે છે. ભગવાનની વાણીથી અંદરથી જે કોલાહલ થઈ ગયો છે, જે અંદર વિભાવની અગ્નિ છે, અગ્નિ બુઝાવવા માટે ભગવાનનું ધન શાંત જળ છે, શાંત રૂપી જાય અંદરથી પોતે આત્મા છૂટ પડીને અંદરથી શાંતિનો સાગર અને પ્રગટ થાય છે, એવી ભગવાનની વાણી છે. જૈન યોગ્ય વડે વંદે છે, યોગ્ય જેને નમસ્કાર કરે છે, બીજા તો કરે છે પણ મુનિવરો જેને સાધના પ્રગટ કરી છે, સાચો માર્ગ જૈન એટલે જેને બધાને જીતી દીધા છે, એવા રાગ દ્વેષ અંદર અનેક જાતના વિભાવ શત્રુને જીતી અને સાધના સાધી રહ્યા છે, એવા યોગ્ય છઠ્ઠી સાતમી ગુણતાને જોઈતા જેને બધા વિભાવો નાશ જેને છે જ ને એવી જાતના થઈ ગયા છે, માત્ર અલ્પ એકદમ પાણીના રેલાની માફક એવા અલ્પ છે, એવા યોગ્ય ઉગ્ર સાધના સાધી રહ્યા છે, એવા યોગ્યો પણ ભગવાનના ચરણોનો નમસ્કાર કરે છે, અહીં વંદ્ય છે. અને વંદવા યોગ્યો જેને વંદી રહ્યા છે, જેને અનેક જાતની શક્તિઓ જેને પ્રાપ્ત છે, એવા યોગેશ્વરો અનેક જાતના જ્ઞાન પ્રાપ્ત છે, અનેક જાતની શક્તિઓ લબ્ધિઓ પ્રાપ્ત છે, એવા ચારણ વિચારી એવા વિદ્યાધર મુનિવરો, એવા ચારણ ને ગંગાચારણ ચાર ચાર જ્ઞાનના ધરનારા જે બધા ગણધરો અને મુનિવરો ને બુદ્ધિધર એ બધા ભગવાન ના ચરણોમાં નમસ્કાર કરે છે, એનાથી વંદ્ય છે, એવી ભગવાનની વાણી છે. વિનાગમ પાસે આગમ પણ લીધું છે, સાક્ષાત વાણી તો કાનને અમૃત સિંચાતા હોય છે, પણ એના સદ વચન થી જે જીનાગમ થયા એ જીનાગમ ને હું પ્રતિદિન નમસ્કાર કરું છું, કારણ ભગવાનની સાક્ષાત વાણી હતી, જીનાગમ માં જીલાણી છે, માટે હું ભગવાનની સાક્ષાત વાણીને પણ નમસ્કાર કરું છું, પણ એના જીનાગમ ને નમસ્કાર કરું છું, એનો આદર કરું છું, કે ભગવાનની વાણી જેમાં આવેલી છે આ જીનાગમમાં ભગવાનની વાણી જે મુનિવરોએ ગ્રહણ કરીને જીનાગમમાં જેમનો આવ્યો, તો હું તો જિજ્ઞાસુ અને માર્ગ મળવો મુશ્કેલ પડે, મારે જીનાગમોને હું પ્રતિદિન દિન પ્રતિ નમસ્કાર કરું છું, એને હૃદયમાં રાખું છું, કે જ્યાં સાક્ષાત ભગવાન બિરાજતા નથી ને આ જીનાગમ જ મુમુક્ષુઓને આધારરૂપ થયો, એનો આશ્રય થયો, માર્ગ જાણવા માટે સાક્ષાત ભગવાનની વાણી તો શું વાત, પણ એને જીલેલી વાણી જે આચાર્યો આગમમાં ગોઠવી છે, એ જ્યાં સાક્ષાત ભગવાન બિરાજતા ન હોય આગમની વાણી પણ મુમુક્ષુઓને જિજ્ઞાસુઓને અને સાધકોને આધારરૂપ થઈ પડે છે, માટે જીનાગમની વાણીને હું પ્રતિદિન વંદું છું, એમાં આખો મુક્તિનો માર્ગ અનેક જાતની વાત ચારે બાજુથી ચારે પડખાઓથી ભગવાન રહસ્ય કહેનારી એવી વાણી, એ વાણી જીનાગમમાં છે, એને એ ભવ્ય જીવોના આધારરૂપ છે, એને હું નમસ્કાર કરું છું, પ્રતિદિન નમસ્કાર કરું છું. બોલો ટાઈમ તો ધ્યાનનો કણ એ જુદું, એ ક્રિયાના આગ્રહ વળે આ તો આ જુદું છે, એના પરિણામમાં ઓલું છે, એક જાતની ભીઠાઈ આવે છે કે વયાવટના કાળ ટાઈમે એવો વિચાર આવે છે, પછી વિચાર મારે ધ્યાન કરવું, મારે તો વયાવટ નહીં, મારે એમાં ક્યાંથી ને આગળ ધ્યાને જ ન જામે, વિકલ્પ ની ઉલટા ની યથાર વિવેક નથી ને, એવી રીતે કેવળ જ્ઞાન ન થાય, એવી રીતે વિકલ્પ હોય ને એવી જાતના મારે ધ્યાન નો કાળ છે, મારે આમાં નથી છોડવાનું, એમાં વિકલ્પ છૂટે નહી,
પ્રશ્ન કે જે રત્ન તેજના અંબારને લીધે કિરણો વાળું છે અને જે હિમપતિના માર્ગરૂપ સમુદ્રની વચ્ચેમાં રહેલું છે તેને તીક્ષ્ણ બુદ્ધિવાળો પુરુષ હૃદયના ભૂષણાર્થ એટલે કે શોભા માટે ધારણ કરે છે, તે પરમશ્રી રૂપી કામ્યનો વિલક થાય છે. જે પુરુષ અંતરમાં છ દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા કરે છે
મુક્તિ લક્ષ્મી હોય છે. છ દ્રવ્યો છે, દ્રવ્ય છે, ચૈતન્ય રત્ન કે છ દ્રવ્ય રત્ન, છ દ્રવ્યના સમરૂપી રત્ન છે જે તેને કિરણો વળે છે એને જાણનારો ખરી રીતે આત્મા છે છ દ્રવ્યનો એ તેજના અંબારથી કિરણો વળે એનું જે જ્ઞાન જે ચૈતન્ય પ્રત્યે છે છ દ્રવ્યનો જાણવાનું જે જ્ઞાન પ્રત્યે છે એ જ્ઞાન તેજના અંબારથી કિરણો વાળો શોભા વાળો છે પણ એને લઈને જ્ઞેય નહીં રત્ન તેજના અંબારથી કિરણ વાળો એને કહી દીધું તે સમુદ્રના મધ્યમાં રહેવું જૈન પતિનો માર્ગ છે એમાં છ દ્રવ્ય મુખ્ય જીનપતિનો જે માર્ગ છે માર્ગ રૂપે સમુદ્ર પાછો એના મધ્યમાં મુખ્ય છ દ્રવ્ય છે સમુદ્ર મધ્યમાં મુખ્ય છ દ્રવ્ય છે છ દ્રવ્ય જે ઓળખે છે એની શ્રદ્ધા કરે છે સમ્યક દર્શન જે સહાનુભૂતિની પ્રાપ્તિ થાય એમાં છ દ્રવ્યની નવ તત્વ એનું જ્ઞાન એમાં મુખ્ય હોય છે એમાં જીનપતિના માર્ગમાં જીનેશ્વરના માર્ગમાં છ દ્રવ્ય કહેવામાં આવે છે બીજા અન્ય મતમાં છ દ્રવ્ય ક્યાંય બીજા મતમાં ક્યાંય છ દ્રવ્ય આવતા નથી જીનેશ્વરના માર્ગમાં જ છ દ્રવ્યનું સ્વરૂપ આવે છે કારણ કે એ છ દ્રવ્યમાં કેટલાક અરૂપી છે અને રૂપી એક સુંદર છે જે અરૂપી છે એ અરૂપી સંપૂર્ણ જે કેવળ જ્ઞાન જેને પ્રાપ્ત થાય એના જ્ઞાનમાં જણાય છે એ બીજાના જ્ઞાનમાં જણાતું નથી જેને પૂર્ણ જ્ઞાન વિકરાળ દશા જેને પ્રાપ્ત થાય એને જ છ દ્રવ્ય ધર્માસ્તી અધર્માસ્તી કાળ બધું એને જ પ્રત્યક્ષ જ્ઞાનમાં જણાય છે એ જીનપતિના માર્ગમાં એ છ દ્રવ્ય રહેલા છે બીજા કોઈ બીજા માર્ગમાં એ છ દ્રવ્યની વાત જ નથી આવતી જીનપતિનો જે માર્ગ છે જે મુક્તિનો માર્ગ જીનેશ્વરે પ્રકાશ્યો અને આખા લોકાલોકનું સ્વરૂપ જે જીનેશ્વરના માર્ગમાં આવે છે એ માર્ગની અંદર છ દ્રવ્યની વાત આવે છે બીજે ક્યાંય વાત આવતી નથી જીનપતિના માર્ગરૂપી સમુદ્ર છે મોટો એના માર્ગમાં અનેક જાતની વાત આવે છે મોટો સમુદ્ર દરિયો છે એને પાર પામી શકાય એવું નથી એનું મુખ્ય પ્રયોજનભૂત ભેદ જ્ઞાન કરે આત્મદ્રવ્યને ઓળખે એના દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે એટલે એને મુક્તિનો માર્ગ શરૂ થાય છે પણ એની જે વાત છે એની માર્ગની જે અનેક પ્રકારની દ્રવ્યગુણ પર્યાયની એની જે છ દ્રવ્યની વાત આવે છે એ માં એ મોટો સમુદ્ર છે જીનપતિના માર્ગના સમુદ્રની મધ્યમાં એ છ દ્રવ્યો એના મુખ્યપણે છ દ્રવ્યો કહેવામાં આવે છે જીનપતિના માર્ગમાં એ છ દ્રવ્યને રત્ન કહેવામાં કારણ કે એ રત્ન છે અનંત ગુણો દરેક દ્રવ્યમાં ગુણો ભરેલા છે માટે બધાને રત્ન જ કીધા છે પણ એ બધાને જાણનારો આત્મા એટલે એ તો આખો રત્નનો રત્ન છે એનું જ્ઞાન છે એ છ દ્રવ્ય રત્ન પણ એને જાણનારો જીવ એનું જ્ઞાન જીવ રત્ન કર આખો રત્ન નો સમુદ્ર હોય તો જીવ દ્રવ્ય છે ભગવાન એ જાણ્યું જીન પોતાના માર્ગમાં ઈચ્છા દ્રવ્ય બીજા કોઈ માર્ગમાં ઈચ્છા દ્રવ્ય આવતા નથી એ વાત આવે છે ગૌતમ સ્વામી ઇન્દ્રભૂતિ જયારે એના 500 શિષ્યોને ભણાવતા હતા તો ઉપરથી જે દેવ નેમથી ભગવાનની વાણીનું પૂછ્યું હતું દિવ્ય ધણી શક્તિ નું પાત્ર કોણ છે ત્યાં ઇન્દ્રભૂતિ પાત્ર છે એટલે કે હવે એ કેમ આવે એટલે ઉપરથી એવડા પરીક્ષા કરવા આવે છે દેવ તો પ્રશ્નમાં એ આવે છે કે છ દ્રવ્યનું સ્વરૂપ શું નવ તત્વનું એવું કહેતા આવે છે એ ખબર નથી હોતી કે છ દ્રવ્યની વાત એમાં આવે નહીં એમની મતમાં છ દ્રવ્યની વાત આવતી નથી છ દ્રવ્ય નવ તત્વ વાત આવી છે ત્યારમાં પડી ગયા તમે સાંભળ્યું નથી છ દ્રવ્ય જગતમાં કેનાર કોણ છે એને નથી આ તો બધું એક જ માન્યું છે એમાં છ દ્રવ્યનું કેનારું છે એ કોણ એને આશ્ચર્ય થઈ ગયું ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામી આ છ દ્રવ્ય કેનારી કોણ છે હું એમ માનતો હતો કે હું બધું જાણું છું કે આ જાણનાર કોણ છે છ દ્રવ્ય નવ તત્વ તમે જાણ્યું નથી એને વાત એમ આવે છે છ દ્રવ્ય નવ તત્વનું પૂછે છે પછી અમુક અધ્યાત્મ રીતે પૂછ્યું બીજું જુદું પણ આ વાત તો આવે છે અને સહાનુભૂતિનો માર્ગ અથવા કેવળ પૂછ્યું હોય પણ આ છ દ્રવ્ય નવ તત્વની વાત આવે છે શાસ્ત્રોની અંદર છ દ્રવ્ય તો બીજા મતોમાં છ દ્રવ્ય આવતા નથી જીનેશ્વરના માર્ગમાં જ છ દ્રવ્ય આવે કારણ કે અરૂપી દ્રવ્ય છે, પ્રત્યક્ષ જ્ઞાન વગર કોઈ જાણી શકે નહીં. અને જે એક એક પક્ષ લઈને બેસી ગયા છે એમાં એ વાત આવી જ નહીં. કોઈ નિત્ય આત્માને એકાંત છે, કોઈ ક્ષણિકી છે, અનેક જણો આત્મા પરને જાણે છે, કોઈ તો નથી જાણતા. નામ નામ ને જાણે, નામ બીજાને ન જાણે, નામ પોતાના ગુણો ને જાણ ન જાણે, એવું અનેક જાતની વાતો જે આવે છે મતોમાં, એમાં છાદ્રની વાત નથી આવતી. એમાં પ્રશ્ન પૂછ્યો તો ઇન્દ્રભૂતિને આશ્ચર્ય થઈ ગયું. આ કોણ છે? આવું જાણનાર મારાથી વધારે જાણતી એના દર્શન થાય એમ કરીને લોકોને આશ્ચર્ય થઈ ગયું. ઇન્દ્રભૂતિના માર્ગમાં જ આશ્ચર્યની વાત આવે છે. ક્યાંય નહીં રામ સ્વરૂપ જે જાણે સાધારણ નવ તત્વ બધું એને જાણે, એને સ્વાનુભૂતિની પર્યાય પ્રગટે છે અને એને મુક્તિની પર્યાય એને જ પ્રગટે છે. બીજું કોઈ નહીં જાણે. દિનેશ્વરનો માર્ગ આ છે સાધારણ. એમાંથી એમ બતાવે છે કે દરેક દ્રવ્ય જુદા છે, એક દ્રવ્ય નથી. જગતમાં એ દ્રવ્યો છે અને શાશ્વત છે. જગતની અંદર એક જીવ દ્રવ્ય છે, બીજું અજીવ દ્રવ્ય છે, અને એ સિવાયના ધર્માથી અધર્માથી અધિકાર ને બધા છે. બધું છે. એક જાતિના અનંત દ્રવ્યો છે જીવ પૂર્વ, બીજા પણ દ્રવ્યો છે એ પ્રત્યક્ષ જ્ઞાન વગર કોઈ જાણી શકતું નથી. એટલે જે પોતાને ઓળખે છે તે ભગવાનને ઓળખે છે, અને જેને ભગવાનને ઓળખે પોતાને ઓળખે છે. એટલે જીનેશ્વરના માર્ગની જેને શ્રદ્ધા થાય છે, અંદર આત્માની જેને શ્રદ્ધા થાય છે કે હું આ આત્માને આ બધું મારાથી આપવા જોઈ સુધી છે, એને ભગવાને જે કીધેલો માર્ગ એની શ્રદ્ધા એને ભેગી આવે છે. એ પ્રત્યક્ષ જ્ઞાની સિવાય આ કોઈ કહી શકે નહીં. છાદ્રની શ્રદ્ધા અને નવતત્વની શ્રદ્ધા, નવતત્વને અમુક વિચારોથી સમજાવે. આ છાદ્રવ તો પ્રત્યક્ષ જ્ઞાની વગર કોઈ જાણી શકે એમ નથી. એટલે જેણે આત્માની શ્રદ્ધા કરીને અક્ષરદ્રવની શ્રદ્ધા ને આત્માની નવતત્વની શ્રદ્ધા ભેગી આવી, એમાં દ્રવ્ય દ્રષ્ટિ છે એક નિશ્ચય નીતિ આત્માને મુખ્ય રાખીને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને આ બધી શ્રદ્ધા એને ભેગી આવી જાય છે. એને રત્ન કહેવામાં આવે છે. પછી શ્રદ્ધા કરે છે તેની મુક્તિ પરિવર્તન થાય. છદ્રની શ્રદ્ધા વગર છદ્રની યથા શ્રદ્ધા આવે એમાં નવતત્વની શ્રદ્ધા આત્માની શ્રદ્ધા બધેમાં આવી જાય. આત્માની મુખ્ય શ્રદ્ધા વગર એટલા ભેદ કે વિકલ્પાત્મક એમાં મુક્તિની પર્યાય કરે. વાડા તરીકે છાદ્રની શ્રદ્ધા કરી નવતર કરી એનો કઈ અર્થ નથી. આત્માની શ્રદ્ધા પૂર્વક ભેદ જ્ઞાનની ધારા પૂર્વક સ્વાનુભૂતિ કરી આ જેને શ્રદ્ધા ધારણ કરી એટલું વિકલ્પ એને વાડા તરીકે અથવા વિકલ્પ તરીકે એની વાત નથી. એ બધા કહીને આમાં શું જરૂર છે? પણ એમાં સાધુ ભગવાન કીધા છે એને એ શ્રદ્ધા એવા વગર રહેતી નથી. આત્માની શ્રદ્ધા કરવી જગતમાં સર્વજ્ઞ છે. સર્વજ્ઞ કીધેલી આ વાત કોઈ કહી શકે નહીં. સર્વજ્ઞ સ્વરૂપ આત્માનું છે. જેને સર્વજ્ઞને સ્વીકાર્યા એને છ અગ્રહની શ્રદ્ધા એને દેવી હોય. આત્મા પોતે સર્વજ્ઞ સ્વરૂપ, કેવળ જ્ઞાન સ્વરૂપ, અને આત્માને સ્વીકારો અથવા ભગવાન ને સ્વીકારો એમાં અને છ દ્રવ્યની શ્રદ્ધા આવ્યા વગર રહેતી. જુદા જુદા દ્રવ્યો છે જગતમાં એમ સાબિત થાય છે.